સ્વામિનારાયણરે સ્વામિનારાયણરે. સંવત 1885ના મહાસુદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ, જો કે આ વચનામૃતની કથા છે ને થોડીક વહેલી શરૂ કરી દેવાની જરૂર હતી. આ શિબિરોમાં મોટા મોટા ઉત્સવમાં એક દાડો ભક્તો વચનામૃત આપણે મોટા ઉત્સવ સુધી પહોંચાડવા છો, શિબિરોમાંથી આગળ લઈ જાય ને મોટા ઉત્સવ સુધી. અને વચનામૃતો જે દાડે મોટા ઉત્સવ સુધી પહોંચશે તે દાડે દુનિયાને ખબર પડશે કે ભગવાન સ્વામિનારાયણ શું છે એમ. એ જે આપણે સત્સંગજીવને પહોંચાડી શક્યા છીએ, પણ એક દિવસ એવો લાવવો જોઈએ આપણે કે વચનામૃતને આપણે મોટા ઉત્સવ સુધી પહોંચાડી શકીએ, જેથી કરીને દુનિયા ભગવાન સ્વામિનારાયણને સમજી શકે. ક્યારેક ક્યારેક મને તો બહુ દુઃખ થાય કે આપણે જ આપણા મહારાજને દબાઈ દબાઈ કરી કરી અને બહાર આવવા જ ન દીધા. ગમે એવા કરોડો રૂપિયા ખર્ચે પણ તમારે કથા સ્વામિનારાયણ નહીં લો, કથા બીજી જ હાકી રાખે. જ્યારે ડાયરો ન જામ્યો હોય, એક સ્થાનમાં મેં ગયા હતા 5-7 વર્ષ પહેલાં, એમના ગુરુ મહા ઉપાસક હતા ભગવાન સ્વામિનારાયણ, મહા જબરજસ્ત ઉપાસના સર્વોપરી હતી. પણ શિષ્ય ઉત્સવ કરતા હતા, ઉત્સવમાં ગયા પણ ગઢવી ન ગાતા હોય એમ ધબધબાટે બોલાવે. હું કલાક બેઠો પણ કરા કલાકમાં સ્વામિનારાયણનું નામ તો આવે, એક સ્વામિનારાયણનું નામ તો આવે. ત્યારે મનમાં એમ થાય, ઓહો કેવા સમર્થ ગુરુ મળ્યા, પણ ગુરુને જે ન ઓળખી શક્યો એ ભગવાનને હું ઓળખી શકવા નહોતો. કહો હે, માટે હું તો તમને વારંવાર નિવેદન કરું છું, હવે ભગવાન સ્વામિનારાયણને ઓળખવાનો સમય આવી ગયો છે. ભગવાન સ્વામિનારાયણની વાતો કરવાનો, સાંભળવાનો અને ઓળખાવાનો સમય આવી ગયો છે. માટે ડર રાખ્યા વિના ભગવાન સ્વામિનારાયણને જાહેરમાં ખુલ્લા મૂકવાનો સમય આવ્યો છે. હવે એવું નહીં રાખતા કે આપણે કથા આની ઉલી બેહારીએ એમ, તો એમ સમજશું કે તમે શિબિરમાં આવ્યા જ નથી એમ. ખુલ્લે આમ સત્સંગ જીવનની અને વચનામૃતની કથાઓ જ્યારે થવા માંડશે ત્યારે દુનિયાની આંખ ખુલશે કે સ્વામિનારાયણ જેવા તો એક સ્વામિનારાયણ છે એમ. માટે ખબરદાર બનજો. અમે આ વખતે પૂનાવાળાને કહી દીધું છે કે આ વખતે પૂનમ હમણાં પારાયણ છે, કીધું પારાયણમાં, જો કે આગળ મેં કરી સત્સંગ જીવનની જ કરી હતી, પણ એમ ગુજરાતી જ આવતા હતા અને ગુજરાતી સમજતા હતા, કીધું આ ફેરી હિન્દીમાં કરવી ને તોય પણ સત્સંગ જીવનની જ કરવી છે, અને મહારાષ્ટ્રીયન લોકોને પણ ખબર પડે કે સ્વામિનારાયણ સર્વોપરી ભગવાન આ પૃથ્વી પર આવીને એ ગયા, આપણે ઓળખી ન ગયા તે હવે તો વળગી ગઈ. આ વખતે મહારાષ્ટ્રને કંઠી બાંધવી છે. અને હકીકત ભક્તો, આપણે મહારાજને ગુજરાત બહાર ન લઈ શકીએ, લઈ જઈ શકીએ, એની પાછળ આ એક કારણ છે, ભાષાની સંકુચિતતા. ગુજરાતી બહાર આપણે ગયા નહીં, બીજી ભાષામાં આપણે પ્રવેશ કર્યો નહીં. એવું માનશો કે બીજા મુમુક્ષુ નથી, મુમુક્ષુની તો કોઈ તાણ નથી, ઠેર ઠેર મુમુક્ષુ છે, પણ બિચારાને ખબર નથી. એટલે ગુજરાતી છે, બહાર ભાષામાં જવાની જરૂર છે. એક હિન્દી ભાષામાં સંતો જો બહાર વ્યા જાય ને તોય પણ પૂરા ભારતને કવર કરી લે, પૂરા ભારતને કવર કરે. અને હું તો એ મતનો માણસ છું કે ગુજરાતમાંથી ધન ભેગું કરીને બીજા રાજ્યોમાં વાપરો, કથા પારાયણ બીજી ભાષામાં કરો, ભલે ધન આઈનું ખર્ચાય. અને આપણો તો સંકલ્પ જ છે આ મંદિર પૂરું થાય ને પછી આવું મોટું કામ કોઈ દી ઉપાડવું નથી. એકવાર બસ જીવનમાં મહારાજને રાજી કરવા માટે મારાનો સંકલ્પ હતો કે ભવિષ્યમાં અહીંયા શિખરબદ્ધ મંદિર થશે, એટલે કરી લીધું. પણ હવે જેટલું કાર્ય કરવું એટલું સત્સંગના પ્રચાર અર્થે કરવું. જે સ્થાનોમાં મંદિરો ન હોય, ગુજરાત બહાર પણ જે સ્થાનો મંદિરો ન હોય, જ્યાં ભગવાન સ્વામિનારાયણને કોઈ ઓળખતો નહીં, એકાદ હરિભગતને ઊભો કરવો, એકાદ ભગત કરો, એને કહું તું આયોજન કર, ખર્ચ બધો અમે આપશું. પણ બીજા રાજ્યોની અંદર પ્રવેશ કરી કરી અને બીજી ભાષામાં, હિન્દી ભાષામાં પણ ભગવાન સ્વામિનારાયણને ઓળખાવી દઈ અને જીવાત્માને ભગવાન સુધી પહોંચાડવા છે. અમારા દાદા ગુરુ કહેતા, પોરી સ્લેટ હોય ને ત્યાં તમે લખો ને તો એના અક્ષર જે ઉઠે એ અલૌકિક ઉઠે. એમ સંકલ્પ કર્યો છે કે કોરી સ્લેટમાં આપણે અક્ષરો પાડવા. જો ગુજરાતમાં કરશું કથા નીકળી એમ નહીં, પણ ગુજરાત બહાર જવું છે. અમારે પૂનમ 18-1 શરૂ કરવાના છે. આવજો કોઈ હિન્દીમાં સાંભળવા કથા, ગુજરાતીમાં તો બહુ સાંભળી નહીં. અમે છે ને બિહારમાં કથા કરતા હતા, પછી અચિંતા મને યાદ આવી ગયું, એટલે હિન્દીમાં કથા કરતાં કરતાં 2 મિનિટ પછી ગુજરાતીમાં જવા દીધી. ઓલા બધા ખડી પડ્યા અને મનમાંથી આ સ્વામી શું મળ્યા બોલવા એમ. જેમ ગાડી હાલી જાય તેને સાયલેશન નીકળી જાય ને કેમ અવાજ આખો બદલી જાય, એમ આખું આમ વિચિત્ર લાગવા મળ્યો. ઓલ્યા ખડી પડ્યા, બધા સંતોય ખડી પડ્યા, કારણ કે હાથ દાડે ઓલી સાંભળ્યું હોય એટલે આવું આવું જુદું રૂપ લાગે બસ. પણ ગમે ત્યાં જાય પણ ભગવાન સ્વામિનારાયણને સાથે લઈને જવું એમ, કોઈની મોહબતે કરી અને મહારાજને ગૌણ પાડવા એ આપણા લોહીમાં જ ન હોવું જોઈએ. અનભક્તો એમ જે માનવું કે આપણે બીજા ગ્રંથો લઈએ તો સમાસ થાય એ તો આપણે દિશા ભૂલી ગયા છીએ. આપણને મહારાજના વચન યાદ ન રહ્યા. મધ્યના 58માં મહારાજ કીધું કે અમારા સંપદાની પુષ્ટિ તો અમારા શાસ્ત્ર વતે જ થાય, અને એ પણ કેવા, અમારા જન્મથી લઈ તિરોધાન સુધીના જે ચરિત્રો છે એના માધ્યમથી સત્સંગની પુષ્ટિ થાય. અમે જે જ્ઞાન નિરૂપણ પીરશો એના માધ્યમથી સત્સંગની પુષ્ટિ થાય. એટલે તમે કોઈ પારણ બેહારો, હું એવું નથી કહેતો સરદારના સંતો પાસે કથા કરો, કોઈ પણ સંતો પાસે કરાવો, પણ પંચવર્તમાન યુક્ત હોય, સર્વોપરી ઉપાસના હોય અને સિદ્ધાંતને વળગી લે એવા કોઈ પણ સંતોની પાસે તમે કથા કરાવો તો કરાવતા આ વાતનું અનુસંધાન રાખજો. કયું? શ્રીજી મહારાજના ચરિત્રો ગાવા છે ને ગૌડાવવા છે. તો મહારાજ બહુ જ રાજી થાય અને એમ કહેશે, જે કરવા માટે હું બ્રહ્માંડમાં ગયો હતો એ કાર્ય તમે ચાલુ રાખ્યું છે, માટે તમને ઘણા સાબાશ છે. મહારાજ કહેશે, તમમાં જાઓ ને ત્યારે સામે આવશે, મહારાજ સાબાશ, જે કાર્ય મારે કરવું તું અને જેમાં મારો રાજીપો છે એ કાર્ય તું કરીને આવ્યો, માટે તને ઘણી સાબાશ છે, માટે એવું કંઈક કરજો. આ એક એક વચનામૃત, એક એક વચનામૃતની અંદર મહારાજે ગજબનું જ્ઞાન પીરસ્યું છે. તમને કહું, આનો વચનામૃત 31મું આજ મેં તમને સમજાવ્યું, ફરીને બે પાંચ દાડા થાય હું ક્યારેક વાંચતો હોઈશ ને ત્યારે મને આમાં હજી જુદું લાગશે કે મેં તે દાડા સમજાવ્યું ને બરાબર ન સમજાવી ગયો, કારણ કે એટલું ઊંડાણવાળું જ્ઞાન છે. મધ્ય પ્રકરણની કથા અમે લંડનમાં કરી વચનામૃતની, હરિભક્તો જે સાંભળે એમ કહે સ્વામી તમે બહુ સારી કથા કરી છે એમ એમ કહે છે, પણ જ્યારે હું અત્યારે વાંચું છું મધ્ય પ્રકરણ ત્યારે મનમાં એમ થાય છે કે મારે જે કહેવું જોઈએ તો હું કહી જ નથી ગયો, જે પ્રમાણે મહારાજને રજૂ કરો છો એવો તો રજૂ નથી કરી શક્યો, કારણ કે વચનામૃત તમે જેટલી ફેરી વાંચો જેટલી ફેરી વાંચો એટલા તમને ઊંડા જ ઉતારતું જાય, ઊંડા જ ઉતારતું જાય, ઊંડા જ ઉતારતું જાય. અને હું તમને કહું, કોઈ વચનામૃત તમને ન સમજાય ને, એ જે લીટી ન સમજાય ને એ લીટી હાથ ફેરી વાંચો, એકની એક લીટી વાંચો, તમે એમાંથી પ્રકાશ ઝબકારો થાય અને તમારા હૃદયની અંદર સ્પૂર્ણા થાય કે અહીંયા મહારાજ આમ વાત કહેવા માગે છે, સ્વયં મહારાજ તમને પ્રેરણા કરશે. ન સમજાય એટલે મૂકી નહીં દો, નહીં તો આપણું કામ કેવું, એક ફેરી વાંચ્યું ન સમજાણું પછી કે સ્વામી એમાં કાંઈ હલ નથી ઉતરી એટલે નથી વાંચતા. હાથ ફેરી વાંચો એકને એક વસ્તુ, હાથ ફેરી વાંચો, એમાંથી જરૂર એવી પ્રેરણા મળશે અને મહારાજ સમજાય જશે. અને છ ફેરી નહીં સમજણ અને હાથમી ફેરું સમજાય ને, અને પછી જો મોજ આવશે, તમે એકલા બેઠા હશો ને તોય ગદગદ ભાવ થઈ જાય, ગદગદ એકલા બેઠા છો તોય, કારણ કે જે વાતમાં હળ નથી હૂજતી. અરે ભલામણા એક ફેર નાપાસ થયેલો વિદ્યાર્થી બીજું ફેરી પાસ થાય અને એ રિઝલ્ટ લઈને આવતો હોય ઘેરે પાછો, તો એના મોઢા સામે તમે જોવો તો ખબર પડે પાસ થઈને આવે છે, નહીંતર કાંઈ 90% ન આવ્યા હોય. સમજાય? એક ફેર નાપાસ થયેલો બીજી ફેર પાસ થયો કેટલા હોય, માંડ માંડ પાસ થયો હોય, તોય પણ એના મોઢા પર હરખ માતો ન હોય, તો આપણે છ છ વાર ફેલ થઈને હાથમી ફેરી પાસ થયા હોય અહી આનંદ તો કેટલો અલૌકિક હોય. પણ આપ જો પરીક્ષા તો મેળ પડશે. ઘણા ઘણાને તો એવું આમ એલર્જી છે વચનામૃત હાથમાં જ ન લે બોલો, અને ઘણા ઘણા તો આ શાસ્ત્રોની લાયબ્રેરી ખુલ્લી રાખ ઘેરે, સંતોને દેખાડવાટું, સંતો પધરાણમાં જાય ને એટલે આખો કબાટ ખોલો છે, આખો પુસ્તકનો ભર્યો, અહીં જો હરિલ્લા કલ્પતરુય છે આપણી પાસે, કોઈને પાસે નથી, આપણી પાસે છે. વચનામૃત છે, ત્રણ પ્રત છે, હિન્દીમાં હોતેન છે, ઇંગ્લિશમાં છે, ગુજરાતીમાં છે, બાળભૂતમાં હોતેન છે. પછી આપણે કંઈ કે એમાં તેમ કંઈ વાંચી, મેં એક પાનું નથી ખોલ્યું ચારમેથી, ભલા થઈને જોજો આટીએ સડી જાતાને આવી, એને સમજવા પ્રયાસ કરજો. અહીંયા મહારાજ બહુ અદભુત 32મું વચનામૃત કહે છે, આપણે બરાબર સાંભળીએ. સંવત 1885ના મહાસુદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્ય દાદા ખાચરના દરબારમાં આથમને દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી અને ગવૈયા પરમહંસ વસંતના કીર્તન ગાવતા હતા. 15 મિનિટ પૂર્ણ સ્વરૂપ સ્વામી મારી લઈ ગયા, ત્યાં હું તમારે લઈ લઉં ને. 25 શ્રીજી મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ એક સાધુને કહ્યું છે, વિષયા વિનિર્વર્તન તે નિરાહારશ્ય દેહિનઃ, એ શ્લોકનો અર્થ કરો. ત્યારે તેમણે રામાનુજ ભાષ્ય સહિત અર્થ કર્યો. ત્યાર પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો તો અમે એમ નિશ્ચય કર્યો છે, જે યો અવસ્થા જેને હોય તેને આહાર ક્ષીણ કરવો ને યુક્ત આહાર વિહાર પણ રહેવું ને આહાર ક્ષીણ થાય ત્યારે દેહનું બળ ક્ષીણ થાય અને ત્યારે જ ઇન્દ્રિયો જીતાય તે વિના ઇન્દ્રિયો જીતાય નહીં ને એવો થકો પોતાના મનને ભગવાનની નવ પ્રકારની ભક્તિ વિશે રુચિ સહિત રાખે ને ભક્તિમાં પ્રીતિ રાખે એ બે પ્રકારે વર્તે તો એનો સત્સંગ પાર પડે, અને એમ ન હોય તો એ જ્યારે ત્યારે જરૂર ઇન્દ્રિયોને વશ થઈને વિમુખ થાય. તે ગોરધન જેવો સમાધિ નિષ્ઠ હોય તો પણ એને ભય છે તો બીજાની શી વાર્તા. અને આહાર નિયમમાં કરવો તે ઘણા ઉપવાસ ઠામકા કરવા માંડે તેણે કરીને ન થાય, એમ તો જાજી તૃષ્ણા થાય ને મૂળગો આહાર વધે ને ઉપવાસનો ખાંગો ખાય ત્યારે બમણો વાળે. માટે એ તો ધીરે ધીરે આહારને ઘટાડવા માંડે તો નિયમમાં આવે. જેમ મેઘ ઝીણી ઝીણી બુંદે વરસે છે પણ બહુ પાણી થાય છે, તેમ ધીરે ધીરે આહારને નિયમમાં કરવો ને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે ને ભક્તિમાં પ્રીતિ હોય તો પાર પડે એ નિશ્ચય વાર્તા છે. આ વચન અમુક બધા માટે છે પણ વિશેષ કરીને તો ત્યાગી માટે છે. મહારાજ કે વિષયા વિનિર્વર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. એનો અર્થ સીધો તેવો થાય છે કે આહાર નહીં કરનારને વિષયની નિવૃત્તિ થાય છે, એવો સીધો અર્થ એવો થાય છે. પણ મહારાજ કે એ સીધો અર્થ અમે સંપૂર્ણપણે ગ્રાહ્ય કરતા નથી. આહાર નહીં કર્યા પછી પણ એ માયામાં ખેંચાઈ જાય ખરો. મહારાજ કે આહાર યુક્ત કરવો એની સાથે સાથે એણે ભક્તિનું અંગ પણ પાડવું જ જોઈએ, ભજનનું અંગ હોવું જ જોઈએ. ગ્રસ્થ ભક્તને હોવું જોઈએ અને સાધુને તો જરૂર હોવું જોઈએ. ગ્રસ્થ ભક્ત કદાચ એમ કોઈ કહી શકે કે મને બહુ ભજનનું અંગ નહીં, પણ સાધુથી તે શબ્દ બોલાય નહીં. બીજું ત્રીજું અંગ ન હોય તો હજી ચલાવી લેવાય, પણ કોઈ એમ કે મારે ભજનનું અંગ નહીં તો એ સાધુ ન હાલે. સમજાય? સાધુને તો ભજનનું અંગ હોવું જ જોઈએ. સેવા હોય ત્યારે સેવામાં જોડાય, એમ કે સેવા મૂકો પડતી તો લઈ માળા, અને ગમે એટલો બાહ્ય વૃત્તિમાં જોડાયેલો અને એમ કહે કે મહિનો મૌન રાખીને ભજન કરો તો એનાથી ભજન થવું જોઈએ, અને ભજન થાય તો જ સમજવું જોઈએ લાઈન બદલી, નથી ને તો લાઈન બદલી ગઈ. એને જ્યારે ત્યાંથી પાછો વાળીને ભજનમાં જોડે ત્યારે જો ભજન ન થાય તો લાઈન એની બદલી ગઈ કહેવાય. એટલે મહારાજ બે વસ્તુ કે આહારને યુક્ત કરવો અને સાથે ભજન પણ કરવું. યુક્ત આહાર વિહાર મહારાજ કે યુવા અવસ્થામાં તો ખૂબ જ રાખવો, ખૂબ રાખવો એટલે યુક્ત ખૂબ રાખવો એમ, એટલે ઓછું બહુ જમવું. કારણ કે ત્યાગીનો અને ગ્રહસ્થનો માર્ગ અલગ છે. મેં તમને આગળ પણ કીધું હતું કે તમારો માર્ગ ને અમારો માર્ગ બે અલગ અલગ છે. બહુ સાચું કહું, તમે રહો, તમે જીવો, તમે ખાઓ, તમે પીવો, તમે જે ક્રિયા કરો એવી ક્રિયા જો અમે કરીએ ને તો 6 મહિને હરિભગત થઈ જાય. બોલો, સમજાય છે એમ તમને? કાંઈ તમારી જેવી ક્રિયા. એટલે મોટા સંતો કહેતા ગ્રહસ્થોનો જાજો બહુ યોગ ન રાખવો, કે રાજી રહેજો જરાક. યોગ ન રાખવો એટલે આમ એની જેવી ક્રિયા કરવા માટે યોગ નિત્ય રહે ને એના વચન મનાય જાય. સ્વામી તમે ન જમો તો અમારું કેમ સારું થાય? સ્વામી એક જ ટાઈમ જમતો હોય પણ ખૂબ તાણ કરે, સ્વામી આમ નહીં આમ, સ્વામી જરાક તો લો, પછી સ્વામી મગનો શીરો હાજે મને ઠપકારવા. બોલો, પણ પછી હરખું રહે નહીં. બેના માર્ગ અલગ અલગ છે. ગુણાદિતાનંદ સ્વામીએ પણ વાતોમાં લખ્યું, સ્વામી કે ગ્રહસ્થનો છોકરો પાતળો પડી જાય ને તો મા બાપને ઉપાધિ મળે થવા પાતળો કા પડી ગયો, અને હું થયું પાતળો થઈ ગયો. ત્યાગીને શિષ્ય થોડોક જાડો થાય ને તે ચિંતા મળે થવા જાડો કાંઈ થયો અને થયું હું તો જાડો થયો એમ, એટલો બંનેમાં અંતર છે. અમારે અચ્યુત સ્વામી છે ને એનું એક શરીર સ્થૂળ છે થોડુંક, એનું બહુ ટોકનું બિચારો દાખલો બહુ કરે પણ શરીર ઠાકોરજી એવું ઘેડ્યું છે. આ ચાતુર્માસમાં આખો ચાતુર્માસ ધારણા પાડા ચાંદણી કરાવ્યા પણ તોય દોરાવા ઉતરે નહીં ને. બોલો, ઘણાનો કૂવો નથી હોતો, તમે બે મોટર મૂકી દે તો દોરાવા આમ હાંધો ન આપે, પછી હાંધો ન આપે પણ 1 મહિનો માસો ઉપવાસ કરે પણ તોય દોરો ન દીધો. બોલો, માસો ઉપવાસ ઠપકાર્યો. એમાં થાય શું ખબર, અજાણ્યા હરિભગત આવે ને પછી અહીંથી જાય ને પછી અમને પાસે કહે, અમને કે અમે સરદાર આવ્યા હતા, બધા સંતો જોયા, સંતો બધા બહુ પાતળા, એક સમય જાડા હતા, કોઈ બીજા મંડળમાં થયા હતા એમ કે. હવે કાંઈ ઇલાજ છે નહીં પાતળા થવાનો, પણ એવું તો અપવાદ હોય. એ વાત અપવાદ હોય કે આહાર યુક્ત હોવા છતાં શરીર થોડું અપવાદ હોય, બાકી તો આહારથી શરીરનો સંબંધ છે. મહારાજ કે ખૂબ ખાય પીવે ને જલસા જીકે અને આરામ કરે તો ઓટોમેટિક શરીર સરખું થઈ જાય થઈ જાય ને. તમે તમે જેમ રોશન તમે ખાઓ પીવે એમ જો કરીએ ને તો આ બધા 60 કિલો નીચેના છે અત્યારે, એક અચ્યુત સ્વામી સિવાય એનું પહાણ છે એ બધા 60 કિલો નીચેના જ. પણ તમે જેમ રોશન તમે ખાઓ પીવો ને જલસા જીકો એમ જો એક મહિનો જીકાયો હોય અને પછી તમે તોડો ને તો એકેય 60 કિલો નીચે ન રહે. તમે એમ માનો આ બધા એના શરીર જાડા નથી કેમ? અમારે વિપુલ ભગત જો ભાવનગર છે હમણાં, તપાસ જો લ્યો. જો કે ભગત આમ સારા છે પણ અહીંયા થોડું કઠણ છે એટલે એને થયું કે આના કરતાં ન્યા ભજન કરો. મેં સારું ન્યા કરો પણ જોયું અહીંયા હતા અત્યારે 60ની અંદર હતા, 65ની બહાર નીકળી ગયા. આહારની હારે બહુ મોટો સંબંધ છે, આહારની હારે બહુ મોટો સંબંધ છે. આહાર યુક્ત ત્યાગીનો હોવો જ જોઈએ. ત્યાગીનું શરીર સ્થૂળ થાય એને માટે એ બહુ જ ખરાબ છે, કારણ કે એને બ્રહ્મચર્ય આદિકનું પાલન કરવા, બ્રહ્મચર્યનું પાલન કરો. તમારે જેમ એ બે ટાઈમ અને બપોરના લાડુ પીરસાય, મોહનથાળ પીરસાય, હાટા પીરસાય, ધબધબાટી બોલાવવા માંડે તો મેને હરખું ન રહે, સમજાય? ન હરખું રહે. એટલે મહારાજે લખ્યું છે, આપણે કાંઈ યુક્ત આહાર નથી કર્યો. મહારાજે જ તાળું મારતા ગયા છે. મહારાજ કે સાધુ એક ટાઈમ જમવું, ભેગું કરીને જમવું, બીજી ટાઈમ કોઈ દી જમવું નહીં, અને મિષ્ટાન તો મહારાજ કે ન જ જમવું. હરિભગતનો બહુ આગ્રહ હોય તો પૂનમને 12ને એ દિવસે લે, પણ એ રીતે પાછું પેટ ભરીને તો નહીં, એનો વૈરાગ તો પાછો હોવો જ જોઈએ. અને મોજ તો જ આવો પછી. ત્યાગાશ્રમ બહુ, હું તમને સાચું કહું, ત્યાગાશ્રમમાં મોજ બહુ છે, પણ કોને આવે? વૈરાગી સાધુ તેને તો ભારે મોજ એને આવે. કોક રાજી જો રાગી ઘરી ગયો તેને તો દખના પાર નહીં, કારણ કે સંકલ્પ થાય સારું ખાવાના, સારું મળે નહીં તો એને જેવું દુઃખ ખરું કે દુનિયામાં. મોજ કોને આવે? જેના મનમાં એમ સંકલ્પ આ દેહને તોડી નાખવો છે, આ દેહને તોડી નાખીને પણ ભગવાનને રાજી કરવા, શું આ ખલકાને ખવડાય ખવડાય કરવું છે? બહુ જન્મ સુધી ખવડાય ને બહુ જલસા જીકાવ્યા છે, પણ આ ફેરિતાને તાગ લઈ લેવો છે અને એવી જગ્યાએ ભજન કરવું છે એમ સંકલ્પ કરીને આવ્યો, એને મોજ છૂટે પછી. હો એને મોજ છૂટે, એને મહામોજ આવે. બાકી ઓલ્યાને તો દખના દી જાય ને દી જાય, તે રાત જાય ને રાત જ દી ન જાય. એ બિચારો વિચાર કરે કે અમે છટકવું કેમ આવે, એટલો બંનેમાં ફરક પડે. વૈરાગી હોય તો એને મોજ મહા છૂટે. આ છાવણી તમને એમ થાય છે કે અમને ઓછું જમાડે છે, સવારમાં નાસ્તો નથી આપતા. બે ભગત કહેતા હતી કે સ્વામી નહીં ફાવે. મેં કીધું કેમ? એ કે સવારમાં નાસ્તો નથી મળતો ને. મેં કીધું સારું તો ઘેર જઈને કરો. હવે ભલામણ 8 દાડા એક ટાઈમ તમને નાસ્તો ન આપ્યો ને તમે છટકી જાઓ, અને આને કોઈ દી નહીં નાસ્તો, હે નહીં કોઈ દાડો બે ટાઈમ જમાડવાના, અને તેમ છતાંય ભજન કરે છે અને પાછું જવું એની હારવાર નહીં, એને ગોઠણ દબાઈને બેહુશ. બોલો અક્ષરધામમાં એક ટાઈમ નાસ્તો ઓછો કર્યો તકલીફ પડે છે અને બેહુશ પાછા આ બધા નેરે. એમાં જરાય નીચું આસન નથી રાખવું. અહીં કે ઠીક છે તમે સ્ટેજ ઉપર બેવા હેઠા બેહી, પણ ન્યા નહીં બેહી, ન્યા પડખે જાઓ બેહવાના કે, અને પાછ જલસા જીકવાશ એમ નહીં મેળ. પણ તમે અહીંયા શ્રાવણ મેળો છો ને એમ આ બધા રહે ને તોય હરખું ન આવે. મહારાજ કહે કે યુવા અવસ્થામાં તો આહાર યુક્ત જ કરવો. મહારાજ જો કે ત્યાગી માટે છૂટ મૂકી દીધી કે પછી વાંધો નહીં, યુવા અવસ્થા પૂરી થઈ જાય પછી મહારાજ કે ભલે જુદું જુદું જમે, ભલે પછી સારું સારું જમે તોય બાધ નહીં, પણ યુવા અવસ્થા કેટલા વર્ષ ગણાવી ખબર? 80 વર્ષની ગણાવી. મહારાજે ગજબ કરે. પેલા મારે લખ્યું ને કે યુવા અવસ્થા પૂરી થાય એટલે વાંધો, એટલે કોક ને આશા બંધાણી છે, વાંધો નહીં, 40 વર્ષ પછી છૂટ મળશે. પણ મારે 80 વર્ષનો કાયદો ઠપકાર્યો. મારે કે 80 વર્ષ પછી છૂટ. મારે કાળુ ભગત ઘણી ફેરી હસાવે છે કે આપણે તો મારે કેવું, મહારાજ 82 વર્ષ તો રાખજો, કે છેલ્લા 2 વર્ષ તો જલસા જીકી કે, એટલે મોજ કરાવે એમ. એટલે મહારાજે બાંધ્યા. મહારાજ કે યુવા અવસ્થા યુક્ત, નતર આમાં એવું વિચારે કે આપણા 25 થયા છે કે 10-15 વર્ષ સહન કરી લઈ પછી જલસા. પણ મહારાજ કે નહીં, યુવા અવસ્થા યુક્ત હોય જે ત્યાગી, એણે આહાર યુક્ત કરો. તો યુવા અવસ્થા ક્યાં સુધી ગણી? તો 80 વર્ષ સુધી ગણી. 80 વર્ષ સુધી યુક્ત આહાર રાખો ને 80 પછી 81 પછી જેમ કરો એમ કરવું કે. અને આટલો યુક્ત આહાર 80 વર્ષ સુધી રાખે તોય પાછા મહારાજને આટલું કીધા પછી સંતોષ ન થયો. મહારાજ કે આહાર યુક્ત રાખે એની સાથે સાથે નવધા ભક્તિમાં પોતાના મનને જોડી રાખે, અને નવધા ભક્તિ મનને ન જોડી રાખે, યુક્ત આહાર ન કરે તો મહારાજ કે ત્યાગી પાર પડે નહીં. તમે તમારી ફરજ બજાવો, તમે ભલે ગમે એટલી તાણ કરો, એ તમારી ફરજમાં આવે છો. પાછું સંતોને તાણ કરવી કે સ્વામી કાંઈક લો, સ્વામી કાંઈક લો, સ્વામી આમ કરો, સ્વામી તેમ, એ તમારી ફરજમાં આવે છે. નતા એ ત્યાગની વાતો સાંભળે ને પછી ક્યારેક ઉપાયથી બહુ થાય. એક ગામમાં મેં કથા કરવા ગયા હતા ઘણા વર્ષ પહેલાં, 12-15 વર્ષ પહેલાં. એટલે કથા આપણી નહોતી, કથા બીજાની હતી, પણ વક્તાની હારે મેં ગયેલા. કથા કરવા ગયા પણ ઉતારે કાંઈ ન મળે, ઉતારો જ નહીં ને. ઓસરી કે એમ ઓલા એમ જેને પૂછ ક્યારે તો કા ઓસરી છે. યજમાનને કીધું ભલામણ ઉતારો ન રાખ્યો. એ કે તમારા જે ભગત હતા, ઓલો બિચારા અજ્ઞાત, એ કે તમારે ભગત હતા કહેતા સ્વામીને કાંઈ નહીં જોઈ કે. અરે પણ રહેવા ઘર તો જઈ કે નહીં. પછી કીધું પાણી પીવાનું, તો કે ડંકી છે. ગોળો બોળા, તો કે તમારે ભગત કહેતા સ્વામીને કાંઈ નહીં જોઈ, ગોળોય નહીં. અરે પણ કાંઈ વ્યવસ્થા રસોઈ બસોઈ નહીં કાંઈ, તો તમારે ભગત કહેતા સ્વામીને કાંઈ નહીં જોઈ કે. એટલે ભાઈ આવી કથા સાંભળે ને તો એમ માને સ્વામીને કાંઈ ન જોઈએ, તો તમે તમારી ફરજમાં ચૂકી જાઓ. બે પોતપોતાની ફરજ મારે. તમારી ફરજ છે ખૂબ તાણ કરવી, અને સામે સાધુની ફરજ છે કેવું આવે એટલું ભોગવવું નહીં. એમ ગુણાતીતાન સામે વાતમ લખ્યું, બે પોતપોતાની ફરજમાં રહે ને તો સત્સંગ દીપે શોભે. તમે તમારી ફરજ ચૂકી જાઓ ને તોય શુષ્ક થઈ જાય. સંતો પોતાની ફરજ ચૂકી જાય તોય શુષ્ક સત્સંગ થઈ જાય. તમે ફરજ ચૂકી જાઓ, સંતો આવે તો પૂછો નહીં, જમવા ન પૂછો, સીધા ન પૂછો, ઉતારા ન પૂછો, હાવભાવ કાંઈ ન પૂછો, તો સત્સંગ કેવો લાગે? શુષ્ક ન લાગે. અને તમે ભાવથી બહુ બધું લાવી દો, 2-4 કિલો બદામ લાવી દો, અને આ લાવી દો, અને તે લાવી દો, અને 10-20 લિટર દૂધ લાવી દો, અને પછી દૂધને ઉકાળે ને ખૂબ બદામને કાજુ નાખી, અને પછી અમે આય પીને પછી આરામ કરીએ હુઈ, અને બપોરે તમે આવ્યો અને આય લાંબા પકીને હુતા હોય, અને એ 20-40 લિટર દૂધ ઉલાળી ગયા અને 2 કિલો બદામ ને કાજુ એ ઝાપટી ગયા હોય, અને પછી તમે સત્સંગમાં આવો, તમને શુષ્કતા લાગે કે દિવ્યતા લાગે? હે, તોય તમને સંતોમાં શુષ્કતા દેખાય, કારણ કે સંતો એની ફરજ ચૂક્યા. હરિભગતની ફરજ હતી કોઈ પણ વસ્તુ લાવવી કે આગ્રહ કરવો, પણ સંતોની ફરજ હતી અમારે નહીં જોઈએ, નથી જોતું, નથી જોતું, નથી જોતું એમ કહેવું એ સંતોની ફરજ છે. એ બે પોતપોતાની ફરજમાં રહે ને તો સત્સંગમાં ભારે મોજ આવે. તમે રાજી અને તો સાધુએ રાજી રહે, બે રાજી રહે તો મહારાજે રાજી રહે, એવી રીતે વર્તવું. એટલે અહીંયા મહારાજ ત્યાગી માટે કે આહારયુક્ત કરવો, અને સાથે નવદા ભક્તિમાં મનને જો રાખે, આહાર નિયમમાં કરવો, અને એમ કરે ત્યારે ઇન્દ્રિયો નિયમમાં આવે અને ભક્તિમાં પ્રીતિ હોય તો પારે પડે, એ નિશ્ચય વાર્તા છે. પારે પડે અને અન્યથા ન પડે એ નિશ્ચય વાર્તા છે. અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી દે, ભગવાનનો જે સાચો ભક્ત તેને ભગવાનનું મહાત્મ્ય સમજવાની કેવી રીતિ છે? વચ્ચે મહારાજ ઓલું કહી દીધું ને કે નહીતર તો ગોર્ધન શેઠ જેવા સમાધિનિષ્ઠ પુરુષ હોય તોય પણ મહારાજ કહે કે એ સત્સંગમાં પાર પડે નહીં. સમાધિનિષ્ઠ હોય પણ જેમ ઠીક પડે એમ આહાર જો કરવા માંડે, જેમ ઠીક પડે એમ જીવન જીવવા માંડે. સમાધિનિષ્ઠ જેને હાકર અને મીઠું હરખું થઈ ગયેલું એને મહારાજ કે પાર પડવું કઠણ થઈ પડે, તો લોકોનું બધું સાનભાન હોય નહીં, જેમ ઠીક પડે એમ આહાર વિહાર કરવા માંડે, તો મહારાજ કહે તો કોઈ દી પાર પડે નહીં. અને વળી શ્રીજી મહારાજ એમ વાર્તા કરી છે, ભગવાનનો જે સાચો ભક્ત તેને ભગવાનનું મહાત્મ્ય સમજેની કેવી રીતિ છે? તો જે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ, તેની વિશે સદાય સાકાર મૂર્તિ થકા બિરાજમાન છે, ને સર્વના કારણ છે, ને સર્વના નિયંતા છે, ને સર્વના અંતર્યામી છે. મહારાજ આમ એક વચનામૃતમાં ઉપાસના લે, હું કામ લે ખબર, હું કામ લે છે. હવે મહારાજને આ બ્રહ્માંડમાંથી વિદાય લઈ લેવી છે, એટલે મહારાજ વિચાર કરી રહ્યા છે મારું જેવું છે સ્વરૂપ સમજાવી દઉં. એટલે આમાં જે ઉપાસનાની વાત આવી, અનંત કોટી બ્રહ્માના રાજા ધીરા છે, ને અલૌકિક દિવ્ય સુખમય મૂર્તિ છે, ને માયાના ગુણ થકી રહિત છે. એવી રીતે પ્રત્યક્ષ ભગવાનને જાણીને તે ભગવાન વિના જે બીજા સર્વે માયિક આકાર માત્ર તેને અતિશય તુચ્છ ને નાશવંત સમજે, ને એક ભગવાનની વિશેષ પ્રીતિ કરે, ને 9 પ્રકારની ભક્તિને કરે, અને વળી એમ સમજે જે એવા અતિશય મોટા જે ભગવાન તેની મર્યાદાની વિશે કાળ માયા બ્રહ્મા શિવ સૂર્ય ચંદ્રમા ઇત્યાદિ સર્વે સમર્થ છે તે પણ નિરંતર વર્તે છે, એવું જાણીને તે ભગવાનને બાંધી જે ધર્મ મર્યાદા તેની વિશે તે ભગવાનની પ્રસન્નતાને અર્થે પોતે નિરંતર વર્તે, પણ તે ધર્મ મર્યાદાનો ક્યારેય લોપ ન કરે, અને જે કુબુદ્ધિવાળો હોય તે કેમ સમજે? તો એવા મોટા જે ભગવાન તે તો પતિત પાવન છે, અધમ ઉદાહરણ છે, તે માટે કાંઈક ધર્મ વિરુદ્ધ અવળું વર્તા જશે તો તેની શી ચિંતા છે? ભગવાન તો સમર્થ છે. એવી રીતે મહાત્માનો ઓથ લઈને મૂળગો પાપ કરવા થકી ડરે નહીં, એવો જે હોય તે તો દુષ્ટ છે, પાપી છે, ને એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો, ને તેનો સંગ ક્યારેય ન કરવો, અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો સંગ કરવો. મારે બહુ સરસ વાત કરી, મહારાજ કે તમને મળ્યા છે ભગવાન, અમે તે સર્વથી પર છીએ. આગલા વચનામાં વાત કરીએ, જેમાં કરી લો, હું ડીપમાં નથી ઉતરતો. એવા મોટા ભગવાન એની આજ્ઞામાં બહુ બ્રહ્માદિક બધા જ રહે છે, તો મારે રહેવું જોઈએ એમ સમજીને ભગવાનની તલ તલ જેટલી આજ્ઞા પાળે છે એના પર ભગવાનની બહુ જ મોટી પ્રસન્નતા થાય છે. અને જે કુબુદ્ધિ છે અને એમ કે આવા મોટા ભગવાન મળ્યા એટલે હવે આજ્ઞા પાળવાની કાંઈ જરૂર નથી, એ તો પાપિષ્ઠ છે. આવા છે એવો એક ગામમાં બીજાની કથા હતી, અમે કથામાં ગયા હતા. અમે એક સાધુ અમને ભાળી ગયા ને માળાએ ભૂકા ગયા, એ કે આવા મોટા સર્વોપરી ભગવાન મળ્યા તેના સાધુ જેમ તેમ ન હોય, રાત્રિ રાણ જેવા હોવા જોઈએ કે સ્વામિનારાયણ સાધુ કે. અને હું પાછી કે ખબર હું કઈ ગયેલા ટવડા જેવા ન હોવા જોઈએ કે એમને જોઈને કીધું એમ બધાને. પછી અમારી પાસે પ્રવચન આવે એમ તો મૂકી જ નહીં ને, અમે સિદ્ધાંત સિદ્ધાંત સમજાયો કે બાપડા તારે વચનામૃત વાંચવાની જરૂર છે, વચનામૃત ખોલો અને વાંચો ભગવાન સ્વામિનારાયણનો સિદ્ધાંત કયો છે. રાત્રે રાણ જેવો હોવો જોઈએ પણ હું જીવ દેહ નહીં, હું રાત્રે રાણ જેવો હોવો જોઈએ, ભગવાન સ્વામિનારાયણના સાધુનો જીવ રાત્રે રાણ જેવો હોવો જોઈએ, લેશ માત્ર ખોટનો એવો એનો જીવ હોવો જોઈએ. અને જીવને એવો રાખો ને તો દેહને ટાવડા જેવો કરે ને ત્યારે જ જીવ એવો રહે, બાકી દેહને રાત્રે રાણ જેવો કરે આમ ભૂલમાં કોઈક શિરોટી ભરી લીધું હોય લોહીની છેડ વછૂટે એવો જો દેહને કરે તો જીવ એવો રાત્રે રાણ જેવો રહે નહીં. બહુ સમજી રાખજો, દેહ જેટલો રાતડે રાણ જેવો થાય એટલો જીવ બિચારો નબળો પડતો જાય, અને દેહ જેટલો નબળો પડતો જાય એટલો જીવ રાતડે રાણ જેવો થતો જાય. એટલે મહારાજ કે કુબુદ્ધિવાળાનું કહેણ છે, કુબુદ્ધિવાળા છે જેમ કે આવા મોટા સર્વોપરી ભગવાન મળ્યા માટે હવે આપણને શું અડવાનું એમ માનીને મૂળગો પાપમાંથી પાછો નથી વળતો. મહારાજ કહેનો તો સંગ કોઈ દાડો કરવો જ નહીં. અને ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો, એનો સંગ ક્યારેય ન કરવો. અને ભક્તો હકીકત છે, જેને કોઈને ગ્રસ્ત હોય તો જેને ભજન કરવું હોય એને આહાર થોડોક યુક્ત કરવો જ પડે, જેટલું ભોજન વધે એટલું ભજન ઘટે જ, નિર્નિમેષ વાત છે. અને ભજન ઘટે એટલું ભોજન ઘટે એટલું ભજન વધે, માટે ભજન વધારવું હોય ગૃહસ્થ ભક્તો હોય તોય પણ એણે આહાર યુક્ત કરો. નિવૃત્તિ જેને પ્રાપ્ત થઈ ચૂકી છે એણે તો સાધુના જેવું જીવન ગુજારવું. આ તો મહારાજે મધ્યના 29માં કીધું એમ, આશક્તિ એટલે ગ્રસ્થ માંડવાની છૂટ આપી, કે નહીં કે આખી જિંદગી મથમથ કરવાની છૂટ આપી છે, છેવટે તેમાંથી બહાર નીકળવાનું છે નિવૃત્તિ પકડતાની સાથે. પછી નિવૃત્તિ પકડવી નહીં તરીકે સ્વામી તમારી વાત સાચી પણ મેં નિવૃત્તિ નથી પકડી, 80 વર્ષ થયા પણ નિવૃત્તિ પકડવું પછી સરખું કરવું એમ, એમ તો મરી જાય તો બાપા નિવૃત્તિ નહીં મળે. મહારાજની આજ્ઞા પ્રમાણે 50 વર્ષની કોરે ભગ્યા એટલે હડફ લઈને બધું છોકરાને હપી દઈ, છોકરા પર નાખી દઈ અને ભજનમાં મન વળગાડવું. સ્વામી વાતોમાં ત્યાં સુધી લખ્યું, સ્વામી કે છોકરો મોટો થાય એટલે કરકાને અર્પણ કરી દઈ, એમ ખબર પડે ને, કરકાને અર્પણ કરી દઈ અને પછી સાધુના મંડળમાં રહીને ભજન કરી લેવું. એટલે ખાસ ધોળા વાળવાને કહું છું, 50 ઉપર પગ્યે અને વધારે ટકોર કરવું, 50 પોગું પગ થયા એને પણ મીઠી ટકોર કરીએ છીએ, કે લક્ષ બાંધજો કે 45 થયા છે 5 વર્ષની યોજનાની અંદર 50 પૂરા થાય એની સાથે બધી જગ્યાએથી વૃત્તિઓને હંકી લઈ અને ભગવાનનું ભજન કરવું, આહાર યુક્ત કરી અડીખમ બ્રહ્મચર્યનું પાલન કરી અને ભગવાન ભજવા છે. એવા ભક્તો મળે ત્યારે બહુ રાજી થાય. કોક કોક છે ને બહુ મુમુક્ષ હોય, આમ જરા તરા આમ ઇશારો કરો તો પકડી લે, અમુક તો ટાવડા જેવું કામ કરો, તમે ગમે એટલું કહો ને. અને અખંડ સાધુને રહેતો હોય તો લેશ માત્ર ફેરફારનો સાધુને લજવે બોલો, અને અમુકને ખાલી ક્યારેક જોગ થતો હોય પણ જરાક ટકોર કરો ને સાવધાન બની જાય. અમે કેનેડા ગયા હતા, કેનેડા અમેરિકાની બાજુમાં કેનેડા દેશ છે, ને એક ભગત છે હર્ષદભાઈ કરી, અને કથા કરતા હતા અને કથામાં તેને ખૂબ સંતોમ હેત થયો અને મેં થોડું બ્રહ્મચર્યનું પ્રતિપાદન કર્યું. 47 વર્ષની ઉંમર કેટલી, 47 વર્ષની, અને બ્રહ્મચર્યનું ખૂબ પ્રતિપાદન કર્યું. એવા દેશમાં સ્વર્ગ જેવું સુખ છે, એવા દેશની અંદર ખૂબ જ્યારે પ્રતિપાદન કર્યું એટલે એણે તરત કથા પૂરી થઈ એટલે સંકલ્પ કર્યો કે સ્વામી આટલું બધું બ્રહ્મચર્યનું પ્રતિપાદન કરે છે અને મહારાજનો રાજીપની વાતો કરે છે તો મારે હવે 1 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવું, એમ નક્કી કર્યું. અને આ વર્ષે એમ ફરી વાર ગયા ત્યારે મને મળ્યા, એની ઘેર જ ઉતારો હતો ત્યાં જ આપણે રિકાણા, એ કે સ્વામી આ વર્ષે બહુ ખટકો રાખ્યો કે બધી પ્રવૃત્તિ બંધ કરી દીધી, કે ધંધોએ છોકરો ચડી ગયો એટલે ધંધોએ બંધ કરી દીધો અને અખંડ કેસેટ સાંભળતો હતો અને ભજન કર્યું, આખો વર્ષ બ્રહ્મચર્યનો સંકલ્પ કર્યો. સ્વામી આમ સારધાર બ્રહ્મચર્યનો સંકલ્પ પાર પડ્યો બીજો સંકલ્પ નિથ્યો સમય વ્રથી, અને આજ તમે ફરીવાર આવ્યા છો તો હવે કે સંકલ્પ બીજો મૂકું છું કે આ જીવન, બે જણા સંકલ્પ કર્યો આ જીવન હવે આ ચામડા ચૂથવા નથી, હવે ભગવાનને ભેટવું છે, માટે સ્વામી જીવન પર્યંત બ્રહ્મચર્ય પાળવાની પ્રતિજ્ઞા કરી છે. પાણી મૂક્યું કેનેડા જેવા દેશમાં 48 વર્ષની ઉંમરે. કહો તે ભક્તો એને ભગવાન ભેટે અને એને માટે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં આવ્યા છે, નહીં કે જિંદગી પર્યંત વિષયમાં લથબથતો રહે એને માટે ભગવાન સ્વામિનારાયણ આ બ્રહ્માંડમાં આવ્યો. આમાંથી એવો સંકલ્પ કોઈ કરજો તો આ શિબિર છાવણી સફળ થાય, કે સ્વામી હવે અમારે પણ ભગવાન રીઝવવા છે તો બ્રહ્મચર્ય પાલન કરીને ભગવાન સુધી પોગાય એવો પ્રયાસ કરી, એના ઉપર ભગવાન સ્વામિનારાયણ વારી જાય. સાબાશ સાબાશ, એના ઉપર ભગવાન સ્વામિનારાયણ વારે. કહો અરે ભક્તો મુમુક્ષતા હોય અને એને શાંતોનો યોગ થાય. અમેરિકાની અંદર ચંદ્રેશભાઈ રામુભાઈ જે આપણને વારે વારે તેડાવે છે, એ ભક્તો તમારા મનમાં નવાઈ લાગશે. એક દાડો રામુભાઈ કે ચંદ્રેશભાઈને એક દાડો ન જાય દારૂ પીધાવીને હાલે, અને રામભાઈને તો રોજ એના પપ્પાને રાતે 2 વાગે ગોતવા જવો પડે કઈ ક્લબમાં પગ્યો. બોલો આવો માણસ પણ સંતોનો જોગ થયો, જોગ થતાની સાથે સુકાન આખું બદલી નાખ્યું. બહારનું પાણી ન પીવે બહારનું પાણી, આટલું જ નહીં ચાતુર્માસની અંદર ઉંમર 25-27 વર્ષની ઉંમર છે. 2 ગયા ઉત્સવમાં આવ્યા હતા, મુખ્ય યજમાન હતા આપણા મહોત્સવના, 2 આવ્યા હતા. 27-27 વર્ષની ઉંમર છે પણ ચાતુર્માસ અહીં બેઠો, હું અહીંયા હતો, અમેરિકામાં નહોતા પહોંચ્યા. અહીંયા ફોન આવ્યો કે સ્વામી સંકલ્પ કરવો છે કે બે ભાઈને એક એક મહિનો ચાંદ્રાયણ કરવું અને 4 મહિના સુધી બ્રહ્મચર્ય પાળવું છે ચાતુર્માસમાં, એવો સંકલ્પ કરવો છે. સ્વામી આશીર્વાદ આપો કે નિર્વિઘ્ન પાર પડાય. અને ભક્તો એ ભક્તોએ નિયમ લીધા અને જ્યારે એમ ફરી અમેરિકા ગયા ત્યારે એને 2-2.5 મહિના થઈ ગયા, તે કે સ્વામી હજુ તો એક પણ યોગ્ય ઘાટ નથી ઉઠ્યો મહારાજની દયાથી. ભક્તો ત્યારે એના ઉપર ભગવાન વારી જાય રે અમેરિકાની અંદર. લોકો એમ મને અમેરિકામાં જાય બધા બગડી જ જતા છે. હું તમને સાચું કહું, અમેરિકામાં ભક્તો છે ને એવા અહીંયા શહેરમાં નથી, અને અહીંયા શહેરમાં છે ગામડામાં ઠામુકા નથી. ગામડામાં તો ઓટા તોડવાનું જ કામ કરે, બાકી કરતા અમારા સરદારમાં એ જ કરે છે ને. કહો ને સરદારમાં નિત્ય સાધુનો સમાગમ છે, પણ તોય પણ ઓટા તોડવાનો એટલે બધાને જ તોડતા એમ તો છે કોક કોક, પણ જા જા ઓટા તોડવાનું કામ કરે છે. કહો અને બાકીના ને વરમાં એક ફેરી સંતોનો જોગ થયો તો જીવન પલટાવી નાખે, અને નિત્ય સાથે રહે તો ન પલટાવે, એક પાન માવો ન છૂટે. બોલો જ્યાં સુધી આ વાત સમજમ ન આવે ત્યાં સુધી અધૂરાપણું રહે છે. માટે શરીર થાજો, ફોસીનું કામ જ નથી. ફોસીતપણે જો રહેવું હોય ને તો આ વખતે રહેવા દો કામકાજ, બીજી ફેરી કામ લગાડશું. સમજાય? આ ફેરી ભગવાન ભજવાનું પડતું મૂકો, બીજી ફેરી ભજશું. અને ભજવા જ હોય તો શરીર બનીને આવી જાઓ મેદાનમાં મહારા રીઝવવા માટે, કે આ ફેરી મારે રાજી કરવા માટે મહારાજને નો ગમી ન જ કરવું હોય, મહારાજને કોઈ વ્યસન નથી ગમતું ન જ રાખવું હોય, મારને કોઈ કુટેવ નથી ગમતી તો ન જ રાખવી, મહારાજને અયોગ્ય સ્વભાવ નથી ગમતા તો ન જ રાખવા, મારને ગમે ત્યાં લબાડતો ફરતો હોય, સ્વામિનારાયણનો આશ્રિત અને હોટલમાં ગ્રી ગયો હોય અને લારી ઉભા ઉભા બટેકાવાડા ખાતો હોય, મારે નથી ગમતું ન જ જોઈએ એમ, એવો સંકલ્પ કરીને જાજો. મોટા સંતો સિદ્ધાંતો જેવો મોટા સ્વામીને અમે એક ફેરી કીધું કે સ્વામી આ તમારે હેતવાળા ભક્તો છે પણ તેમ છતાંય ચા પીવે છે તે ના પાડો, ત્યારે સ્વામી શું કીધું ખબર? સ્વામી કે ચા પીવે છે ને તોય તમે એને હરિભગત કયો છો, એટલા તમે કુસંગી છો? કે અમારે તો જીવમાં છેડ ઉતરી ગયા, આ હા હા સ્વામી શું બોલે છે, એ ચા પીવે તો એને તમે સત્સંગી એટલે તમે કુસંગી છો, અમને છેડો ઉતરી ગયો પણ ઓલાને તો આર પાર ઉતરી ગયો. અને સ્વામી પાસે તરત નિયમ લીધું, સ્વામી આજથી ચા હરામ છે. ભક્તો મોટા મોટા સંતોનો આ સિદ્ધાંત છે અને આ રુચિ છે, માટે અહીંયા આવ્યા છો એ ભક્તોને કાંઈ કુટેવ રહી જતી હોય, બીડી તમાકુ તો ન હોય પણ ચા જેવું રહી જતો હોય ને તો બંધ કરજો, અને પાછી ચા કાઢીને કોફી શરૂ કરતા, નહીંતર ઘણા ઘણા શું કરે બકરું કાઢીને ઉટ્યું બેહારી દી પાછા. સ્વામી ચા નથી પીધો તમે કીધું પછી ખાવ બંધ, તો કે હા એવું બહુ લાગે તો કોફી પી લઉં છું. એ બધું બંધ કરીને ભગવાન ભજ્યો, અવસર આવ્યો છે, આ ફરીવાર મળનાર નથી. અહીંયા મહારાજ કે જે સુબુદ્ધિવાળા આવો વિચાર કરે, કુબુદ્ધિવાળા તેમમાં ને આપણે પાપ કરી તો આવો મોટા ભગવાન મળ્યા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરીએ છીએ બધું બળી જાય ખાક થઈ જાય. મહારાજ કે કુબુદ્ધિવાળા છે એવી સમજણવાળો હોય ને તે ઉપરથી ભક્ત જેવો જણાતો હોય તો પણ તેને ભક્ત ન જાણવો ને તેનો સંગ ક્યારેય ન કરવો, અને ભક્ત તો પ્રથમ કહી તેવી રીતની સમજણવાળાને જ જાણવો ને તેનો સંગ કરવો. ઇતિ વચનામૃતમ 32મું અંત્ય પ્રકરણનું થયું. સહજાનંદ સ્વામી મહારાજ.